તારીખ 1/11/1991 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા સોનગઢમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 8
પણ 10 થી શરૂ થયું છે, પણ 11 સુધી રાખો, 10:30 સુધી પૂરું કરું છું.
ગઈકાલે વાત થઈ સંસ્કારની, અમે ગુરુજન માને છીએ, સાચા દેવ ગુરુ માને છીએ, પ્રવચન સાંભળી છીએ, સાંભળી છીએ, તો સંસ્કાર સંસ્કાર થાય તો સંસ્કાર બીજી વસ્તુ છે.
સંસ્કાર બીજી
વસ્તુ શું છે?
સંસ્કાર એ જીવની યોગ્યતા છે, જે શક્તિરૂપ યોગ્યતા છે, વ્યક્તિરૂપ નથી, શક્તિરૂપ યોગ્યતા છે. અને એ સંસ્કાર બે જગ્યાએ પડે છે, બે અવસરે પડે છે, બે જગ્યાએ એટલે બે અવસરે પડે છે. અને બંને જગ્યાએ કારણ એક જ છે સંસ્કાર પડવાનો. સ્વભાવની અત્યંત રુચિ તે સ્વભાવ સંસ્કાર પડવાનું કારણ છે. એ બે અવસરે ક્યાં પડે છે કે એક તો મુમુક્ષુની ભૂમિકામાં પડે છે, અત્યંત રુચિવાળા જીવને, સ્વભાવની અત્યંત રુચિવાળા જીવને. અને એક પડે છે સ્વરૂપ નિશ્ચયના કાળમાં, જ્યારે સ્વરૂપનો પ્રતિભાસ સ્વરૂપ નિશ્ચયના કાળમાં આવે છે ત્યારે ગુણની અત્યંત રુચિ પ્રગટે છે. કેમ કે જે સ્વભાવનો પ્રતિભાસ છે એ અનગુણનું નિદાન છે. પોતાના ગુણ નિદાનની જ્યારે જીવ પ્રથમ પ્રતિભાસમાં લે છે ત્યારે એની અનન્ય રુચિ પ્રગટે છે. પહેલી વખત જે સંસ્કાર પડે છે એમાં જીવને ખબર નથી પડતી કે સંસ્કાર પડ્યા કે ન પડ્યા, કેમ કે એ અવ્યક્ત રુચિ છે. જ્યારે અહીંયા સ્વરૂપ સન્મુખતામાં સંસ્કાર પડે છે એમાં તો નિયમબદ્ધ રીતે, સિદ્ધાંતિક રીતે, નિયમબદ્ધ રીતે સંસ્કાર પડતા હોવાથી ત્યાં કોઈ શંકાનું સ્થાન નથી. રુચિ આવે, આત્માની અત્યંત રુચિ વર્તતી હોય એને સંસ્કાર પડે છે. હવે મુમુક્ષુની ભૂમિકામાં સામાન્ય રુચિ, જગન્ય રુચિ, મધ્યમ રુચિ, ઉત્કૃષ્ટ રુચિ એવા બધા પ્રકારો છે. એમાં કોઈ ઉત્કૃષ્ટ રુચિવાળા જીવને સંસ્કાર પડી જાય છે, એને ખબર જ નથી હોતી કે મને સંસ્કાર પડ્યા છે. અને એનો એ બધું લક્ષ્ય પણ નથી. આપણે જાણવાનો વિષય છે કે સંસ્કાર કેટલી બળવાન ચીજ છે કે જે કદી નિર્મૂળ થતા નથી. અને જે સમ્યક દર્શન અને નિર્વાણ પદને નિયમથી પ્રાપ્ત કરાવે જ છે, કેટલી બળવાન ચીજ છે, કેટલું એ જાણવાનો વિષય છે. એના ઉપર લક્ષ્ય દેવાની જરૂર નથી. એક વખત આ વિષય તુજી બેન્સરની સમક્ષ ચાલ્યો હતો, પછી જુદી જુદી રીતે બધા પ્રશ્નો પૂછતા હતા સંસ્કાર ઉપરના. ત્યારે બેન્સરનો ખ્યાલ એવી રીતે ગયો કે સંસ્કાર એક આવી મહત્વની ચીજ છે, એટલે બધા પૂછવાનું મન થાય છે કે આપણે અને પૂછવાનું મન થાય છે. એમાં પણ એક અભિપ્રાય અંદરમાં રહેલો હોય છે કે સંસ્કાર આપણને પડી જાય તો સારું. હા, એક એમણે વાંચી લીધું, પૂછનારાઓના મનને વાંચી લીધું, એટલે વગર પૂછે એક વિશેષ ઉત્તર આપ્યો એમણે કે સંસ્કાર માટે પ્રયત્ન કરવો એમ ન લેવું, અનુભવ થાય એવા પ્રયત્નમાં રહેવું, સાનુભવ માટે પ્રયત્નમંત રહેવું, સ્વાનુભવ માટે પુરુષાર્થમંત રહેવું, પછી કદાચ સ્વાનુભવ ન થાય તો વચ્ચે સંસ્કાર પડી જશે. પણ સંસ્કાર માટે આટલું બધું પૂછો છો એટલે સંસ્કારના પુરુષાર્થ માટે કે પ્રયત્ન માટે પ્રયત્ન કરવો, એવો અભિપ્રાય કે એ પ્રકારમાં નહીં આવવું જોઈએ, એ એક સાવધાની કરાવી તે આવી ચર્ચા ચાલે ત્યારે. કેમ કે આવી મહત્વની ચીજ છે ત્યારે માણસ શું છે કે થોડો નીચે ઉતરી જાય છે. સમ્યક દર્શન તો બહુ ગહેલું છે અને આટલા બધા વર્ષ આપણને વ્યાગ્યા અને સમ્યક દર્શન ન થયું. સંગઠ આવતા આવતા આટલા બધા વર્ષ વ્યાગ્યા, સમ્યક દર્શન ન થયું. કાંઈ નહીં, સંસ્કાર તો લઈ જઈએ હવે, એમ કરીને સંસ્કારની જે લાલચ થાય છે એના ઉપર થોડી ટકોર હતી એમને, કે નહીં ઉદ્યમ તો સ્વાનુભવ નો જ રાખવો, વચ્ચે ભલે સંસ્કાર પડી જાય સ્વાનુભવ સુધી ન પહોંચાય તો બીજી વાત થઈ ગઈ. એ એક સારી સૂચના હતી આ વિશે સમજતી વખતે પણ. હા, એ તો નિર્ણયના કાળમાં પડે છે, કાલે ચર્ચા એ ચાલી ને કે દ્રષ્ટિના વિષયના નિર્ણયમાં પૂર્ણ શુદ્ધતા ભરી છે. નિર્ણયના કાળે સંસ્કાર પડી ગયા ને, સંસ્કાર પીડ્યા એટલે સમ્યક દર્શન થશે, સમ્યક દર્શન થશે એટલે પૂર્ણ શુદ્ધિ રૂપ મોક્ષ થશે, નિર્વાણ થશે. એટલે નિર્ણયના કાળે જે સંસ્કાર પીડ્યા એના ગર્ભમાં નિર્વાણ પદ આવી ગયું. કાલે આપણે રાત્રે ચર્ચા કરી એ વિષય. રુચિ ન તપાસવી, કારણ કે ફેક્ટર અહીંયા રુચિ નો કામ કરે છે. આ બધા તો એક અનેક બાહ્ય સાધનો છે, જેટલું જેટલું વર્ણન કર્યું એ બધા બાહ્ય સાધનો છે, એમાં અંતરંગ મુદ્દો આત્મરુચિ નો છે, સ્વરૂપ રુચિ નો છે. એટલે આત્મરુચિ ઉપર આપણે પ્રકરણપણામાં તત્વાનુશીલનમાં આવ્યું છે કે આપણે ચાહે તે બાહ્ય ક્રિયા કરતા હોય, પૂજા ભક્તિ સ્વાધ્યાય આવવા દેવી ભાઈ ને. જોવાનું એ છે કે આપણને આત્મરુચિ છે કે નહીં, કેટલી રુચિ છે, અને એ પ્રકરણ અનુસાર જોયું કે જેમ પતંગિયાને રુચિ છે એવી રુચિ થઈ છે કે તો સંસ્કાર પડી જશે, અને સંસ્કાર પડી જશે અને એવી રુચિ હશે ત્યારે રુચિ ઉપર ને સંસ્કાર ઉપર પણ લક્ષ નહીં હોય, કારણ કે આત્મરુચિનું લક્ષ આત્મા ઉપર છે. એટલે આ રુચિ અને લક્ષ નો વિષય જ ગૌણ થઈ જશે. સંસ્કાર તો એકદમ પહેલું પગથિયું છે, ત્યાર પછી તો ઘણા પગથિયા છે, ચૌદે ગુણ સ્થાન ના એક નું લક્ષ્ય છે, સમ્યક દર્શન નું નથી, પછી ક્યાં સવાલ છે. ત્રિકાળી શક્તિ ની વાત અહીંયા નથી, અહીંયા ક્ષણિક યોગ્યતા રૂપ શક્તિ ની વાત છે. જેમ કે એક જીવ ને તીર્થંકર દ્રવ છે, જ્યાં સુધી સમ્યક દર્શન પૂર્વક તીર્થંકર પ્રકૃતિ નો બંધ કર્યા પછી એનો ઉદય આવે નહી ત્યાં સુધી નથી, અથવા કલ્યાણ શરૂ થાય ત્યાં સુધી નથી. ત્રણ કલ્યાણ થી પાંચ કલ્યાણ હોય છે ત્યાં સુધી ઉદય નથી, ત્યાં સુધી એ વસ્તુ યોગ્યતામાં રહી છે, પણ એ કઈ ત્રિકાળી શક્તિ નથી. ત્રિકાળી શક્તિ હોય તો બધા જીવને હોય, તો એ શક્તિરૂપ યોગ્યતા હોય છે, પર્યાયની શક્તિરૂપ યોગ્યતા હોય છે, વિભિન્ન પ્રકારની શક્તિરૂપ યોગ્યતા હોય છે. એમ આ એક સંસ્કાર શક્તિરૂપ યોગ્યતા છે, કંઈક સીધો પ્રશ્ન એ હતો સંસ્કાર શું છે તે એક શક્તિરૂપ યોગ્યતા છે.
એક પર્યાય ની સંસ્કાર બીજી પર્યાય પર જાય છે, એવી જાતના કોઈ સંસ્કાર ના
સ્થિતિ છે? આ તો ગમે ત્યારે એક તો પર્યાય અનુસંધાન નથી, સંસ્કાર પીડ્યા પછી ઉદય તો ઘણા વર્ષો આવે, ઘણા વર્ષો પછી બહાર આવે
યોગ્યતા રૂપે અંદર.
હા જે યોગ્યતા રૂપે અંદર તરત ને તરત નથી વ્યક્ત થતી કે અનુસંધાન થઈ જાય બીજી પર્યાય સાથે, એવું નથી. પર્યાય છે એમાં સંસ્કાર મુક્તિ જાય છે એમ વસ્તુ સ્થિતિ જ નથી, અને એમ હોય તો મિથ્યાત્વ કોઈનું મટે જ નહીં, સમ્યક્ત્વ કોઈનું જાય નહીં, અગિયાર માંથી કોઈ પડે નહીં, અને કોઈ અજ્ઞાની માંથી જ્ઞાની થાય નહીં, એ પરિસ્થિતિ થાય. કેમ કે ભાઈ અજ્ઞાન ના સંસ્કાર મુક્તિ જવાની, અજ્ઞાન ની પર્યાય મિથ્યાત્વ ની પર્યાય સંસાર ની પર્યાય સંસાર ના સંસ્કાર મુક્તિ જવાની, કોણ જ્ઞાની થાય? એ તો વસ્તુ સ્થિતિ જ નથી, વસ્તુના વિજ્ઞાન માં જ ભૂલ, એ તો ગ્રહિત મિથ્યાત્વ નાખ્યું, વસ્તુના સ્વરૂપમાં ભૂલ છે.
સાધન શું છે? સાધન કોણ કોણ બુદ્ધિપૂર્વક મિલા
સદગુરુ ભી બાહ્ય સાધન હૈ, સત્સમાગમ ભી બાહ્ય સાધન હૈ, દેવ શાસ્ત્ર ગુરુ ભી બાહ્ય સાધન હૈ, અંતરંગ સાધન અપની સ્વભાવ કી અનન્ય રુચિ, અપને ગુણ સ્વભાવ કે અનન્ય રુચિ, એક કારણ હૈ, નિશ્ચય કારણ વખત સંસ્કાર પડ જાતા હૈ, નિષ્ફળ નહીં હોતા કભી. યથાર્થ પાત્રતા ના પાત્રતા સામાન્ય રીતે બોલવાની પદ્ધતિ છે, કોઈ પણ માણસ ને અધ્યાત્મનો વિષય ગમે, અધ્યાત્મનો વિષય સારો લાગે, શ્રવણ કરવો, વાંચવો, વિચારવો, તો એમ કહેવાય કે પાત્રતા વાળો જીવ છે. પણ યથાર્થ પાત્રતા તો જે કર્મથી શરૂ થાય છે એ જ કર્મથી શરૂ થાય છે, સામાન્ય રીતે બોલવાની પદ્ધતિ પણ છે. પણ કામ તો પોતાના ઢંગથી થાય છે, ઢંગથી થાય છે, પોતાની કામની પદ્ધતિ જ દરેક કામ થાય છે. કોઈ ગમે તે રીતે, કોઈ ગમે તે કામ નથી થઈ જતું. આત્મા એક પદાર્થ છે કે જેમાં પોતાના ગુણધર્મોનું વિજ્ઞાન છે. આત્મા એક પદાર્થ છે અને એ પદાર્થને પોતાના ગુણધર્મોનું વિજ્ઞાન છે, તો એનું કાર્ય પણ વૈજ્ઞાનિક રીતે થાય. અવૈજ્ઞાનિક રીતે કોઈ કાર્ય થાય એ વાત અંધશ્રદ્ધાનો વિષય છે, એ કોઈ સમજદારીનો વિષય નથી. કારણ કે અહીંયા આવી જાય પછી કોઈને વિજ્ઞાન સમજવા મળે છે, કોઈને એ વિજ્ઞાન સમજવા નથી મળતું, પણ કુદરતી રીતે એ વૈજ્ઞાનિક રીતે જ આગળ વધે છે. જેમ કે કોઈ પણ જીવનો આ વિષયમાં પ્રવેશ થાય છે, સંસારિક પરિણામો તો જીવના અનાદિથી ચાલે છે અને ચારે ગતિમાં એ પરિણામના ફળમાં જીવ પરિભ્રમણ કરી રહ્યો છે. હવે જ્યારે સાચા માર્ગની અંદર પ્રવેશ થયો બાહ્ય દ્રષ્ટિએ, ત્યારે પહેલું વહેલો આ સવાલ ઉભો થાય છે કે આખી દુનિયા છોડીને અથવા આખો સંસાર માર્ગ છોડીને આ માર્ગમાં જીવ આવ્યો, કયા ઉદ્દેશ થી આવ્યો, કયા ધ્યેય થી આવ્યો, આ પહેલો સવાલ થાય છે. કોઈ ઉદ્દેશ અને કોઈ ધ્યેય વગર તો કોઈ માણસને કામ કરવાનો પ્રશ્ન રહેતો નથી. આ એક તપાસવાનો વિષય રહે છે. પછી એને કોઈ કહેનાર મળ્યું હોય ન મળ્યું હોય બીજી વાત છે, પણ શરૂઆતી રીતે થતી હોય કે ભાઈ મારે તો આ જો નિર્દોષતાની લાઈન હોય, દોષના અભાવ કરવાની, ગુણ પ્રાપ્તિની લાઈન હોય, અવગુણનો નાશ કરવાની લાઈન હોય, તો સીધી સાદી વાત છે કે થોડાક અવગુણ રાખવા અને થોડાક ગુણ પ્રગટ કરવા એવો કોઈ ઉદ્દેશ હોય શકે ખરો? એ ઉદ્દેશની દ્રષ્ટિએ બરાબર ઉદ્દેશ છે? સીધી સાદી વાત છે. તો કુદરતી રીતે જ આમ હોવું ઘટે છે. આમ હોવ, આમ ન હોવા, આમ ન બને તો એક આશ્ચર્ય પામવા જેવી વાત છે કે આ એક કેવી વિચિત્ર ઘટના છે કે જીવે પ્રવેશ કર્યો છે તો આવું ન વિચાર્યું પ્રવેશ કાળે. એક જીવની વિચિત્રતા સમજવી રહી, કારણ કે વાત અહીંયા તો ખુલ્લી વાત છે કે જેને બધા જ અવગુણ ટાળવા હોય અને પરિપૂર્ણ શુદ્ધ દશા પ્રાપ્ત કરવી હોય એના માટેની આ એક લાઈન છે, પૂરેપૂરી પવિત્રતા પ્રગટ કરવી હોય. આ તો ખુલ્લી વાત છે. આમાં તો બધા જ્ઞાનીઓએ શરૂઆત જ મોક્ષથી કરી છે. વાતની શરૂઆત બધાએ મોક્ષથી કરી છે. માત્ર મોક્ષ અભિલાષ મોક્ષની ભૂમિકામાં એ વાત લીધી છે બધા જ્ઞાનીઓ. ગુરુદેવે સૂત્ર બાંધ્યું, ભલે પોતપોતાની ભાષાથી વાત કરી પણ વાત તો ખુલ્લી જ કરી છે અને સમજી શકાય એવું છે કે ઉદ્દેશ તો આ સિવાય બીજો ઉદ્દેશ તો ઉદ્દેશને સ્થાને લાયક જ નથી, યોગ્ય જ નથી. તો પછી આ જીવે કે કોઈ જીવે, પોતાના જીવે કે કોઈ જીવે બીજી રીતે પ્રવેશ કર્યો હોય તો એ વિચિત્રતા નથી? ઓગે ઓગે તો બધું એમ થાય, પણ જયારે સમજણ પૂર્વક હવે આમાં આવવા માંડ્યા ત્યારે તો કોઈ વસ્તુ આખો દિગંબર સમાજ એક બાજુ રહી ગયો, ગુરુદેવ બાજુ આપણે ઠેર્યા કે ન
ઠેર્યા.
ઈ એક વિચિત્રતા છે ને, એ તો હું કહું છું કે ઈ એક વિચિત્રતા છે કે કેમ આવો વિચાર ન કર્યો. ત્યારે તમે આખા સમાજને અને આખા સંસારથી એક જુદી લાઈનમાં આવવા માંગો છો. આ તો બધાથી જુદા પડીએ છીએ કે નહીં? આપણે મુઠ્ઠીભર માણસો છીએ. સંપ્રદાયની દ્રષ્ટિએ જોઈએ, હમણાં અમે યુપી ને એમપીમાં જોયું મોટી દિગંબરની વસ્તી છે. આગ્રામાં 2000 ઘર છે દિગંબરના, 35000ની વસ્તી છે લગભગ એમ. આપણું મંડળ કેટલું કે આપણે 1% ન આવીએ. કાનજી સ્વામીને માનનારા કેટલા? પછી એમાં 2 વિભાગ, એટલે એ લોકો માને છે કે જયપુરના સોનગઢ એ સંપ્રદાયમાં તો બધાને ખ્યાલ છે કે 2 વિભાગ થઈ ગયા છે. પણ એ જેટલા આપણા કાંઈ ઘર છે પણ એ આપણે 1% નથી આવતા. મોટા મોટા શહેરમાં, દિલ્હીમાં મોટી દિગંબર યુનિવર્સિટી 1% આપણે લોકો નથી. એવી રીતે એમપીમાં જુઓ, ગામના ગામ દિગંબરોના છે. નાના નાના ગામ હોય તો અશોકનગર કેટલા ઘરો છે? તો કપૂર કે 700 ઘર છે. ગુનામાં 500 ઘર છે. ફલાણા એટલા એટલા દિગંબરોના સંપ્રદાયના ઘર છે. આપણે તો સ્વાધ્યાયની અંદર માણસો ભેગા થાય, 5-5 માણસો દરેક જગ્યાએ ભેગા થાય છે. આટલી દિગંબરોની વસ્તી હોય. બીજા સ્વતંત્રને એક બાજુ મૂકો તો આપણે તો જુદા પડીને આ બાજુ આવ્યા છીએ ને, આખા સંપ્રદાયથી જુદા પડીને આવ્યા છીએ. પણ એની પાછળ કોઈ ઉદ્દેશનો વિચાર કર્યા વગર કેમ આવ્યા આપણે? એ આપણી વિચિત્રતા નથી? કોઈ ધ્યેયનો વિચાર કર્યા વગર કેમ આવ્યા આપણે? એ તો આપણી વિચિત્રતા છે.
સોગંધની જીવનમાં ભજનમાં હું ફસ્ત પ્રકાશ થયો, દૃષ્ટિ પ્રકાશમાં વાત આવે છે કે રાગ ઓર જ્ઞાન જુદા છે, એના વાંચીને વાંચકી દોરી પકડતા નીચે ઉતરે, ઘરે નીચે ઉતરતે છે. શું કહેવા માંગો છો?
એટલે એમને સ્વભાવ અને વિભાવ ને ત્યાં જુદા ભાષા, એમને જ્ઞાન અને રાગ જુદો છે, એમાં જ્ઞાનમાં સ્વભાવ ભાષો.
પૂર્વ સ્ટેજમાં જે આપણે લખ્યું, વાંચકી દોરી પકડ કર ઉતરે નીચે ઉતરતે, નીચે ઉતરે ઘરે ઉતરતે છે, એવું આપનું સત છે.
હા, તો એની અંદર શું છે કે જયારે એમણે સાંભળ્યું ત્યારે એનું જે સ્વભાવ છે એ સ્વભાવના ઊંડાણમાં જવા લાગ્યા. કેમ કે સ્વભાવ છે એ એક 3.5 અક્ષર હોવા છતાં એક અગાધ તત્વ છે. આત્મ સ્વભાવ એ કોઈ અગાધ તત્વ છે. અગાધ એટલે નીચે કોઈ તળિયું નથી. એટલે એના ઊંડાણમાં એ વાંચીને ગ્રહણ કરીને એના ઊંડાણમાં એ ગયા.
તો રાગનો વાચ છે શું?
વિભાવ જાતિ છે, એ ફોરેન એલિમેન્ટ છે. તત્વ દ્રષ્ટિએ આ પોતાનું સ્વરૂપ છે, અને આ સિવાયનો પોતાની અવસ્થામાં ઉત્પન્ન થતો રાગનો એક ભાગ એ પરતત્વ છે, વિભાવ જાતિનો છે. મારા સ્વરૂપથી વિરુદ્ધ છે, દુઃખમય છે, અને મલિનતા છે. એમને ભાઈશું, એમને ભાઈશું, ભાવમાં ભાઈશું, ભાસવું જોઈએ, લાગવું જોઈએ. ભાસવું એટલે દુઃખ લાગે, મલિનતા લાગે, માલુમ પડતા માલુમ પડે એટલે લાગે, પાસે એટલે લાગે, તો ફીલ ઠંડી લાગે, ઠંડીનો વિચાર થાય છે, મને ઠંડી જણાય છે એમ કોઈ કહે છે, લગતી હૈ એસા કહે છે, ઠંડી જાનને મેં આતી હૈ એસા થોડા કહે, લગતી હૈ, લાગવું જોઈએ. બે જ્ઞાન જ છે, લાગવું તે પણ જ્ઞાન છે અને જાણવું તે પણ જ્ઞાન છે. જાણવાની મર્યાદામાં રોકાણા છે અને લાગવામાં નથી આવ્યા ત્યાં સુધી કોઈ કામ થવાનું. પ્રતિતિ લાગવા સાથે રહે છે, જાણવા સાથે નથી રહેતી.
વેદન સહિતનું જ્ઞાન
છે, વેદનની શરૂઆત થી લાગે છે ત્યાં વેદનની શરૂઆત.
ઘણી ગંભીર વાત બોલી રહ્યા છે, પ્રતિતિ જાણવા સાથે,
હા, જાણવા સાથે નથી રહેતી, પ્રતિતિ લાગવા સાથે રહે છે. એટલે જો આત્મ પ્રતિતિ કરવી હોય તો અનુભવ જ્ઞાન થી પ્રતિતિ થવાની છે, જાણપણાના જ્ઞાન થી, જાણકારીના જ્ઞાન થી સમ્યક દર્શન નથી થવાનું. ગમે એટલું જાણી જાણીને જાણે, અને જાણવાનું વધુમાં વધુ જાણવાની જેટલી ચેષ્ટા કરે, સાથે સાથે જાણી લેવું જરૂરી છે કે આનાથી સમ્યક દર્શન નથી થવાનું. ત્યારે વેદન ઉપર આવશે ત્યારે વેદન, જાણવા અનુસાર વેદન થવું જોઈએ, જાણવાને અનુકૂળ વેદન થવું જોઈએ. જાણે કઈક ને વેદન ઉલટું કરે, જાણે કે દેહ થી ભિન્ન છું, અને અસાતાને અસાતાને તાણે વેદે, અસાતાને પોતા રૂપે ભિન્ન પણ ન વેદે, તો વિપરીત થયું કે નહીં? જાણવું અને વેદવું વિપરીત થયું કે નહીં? તો જાણવા અનુસાર વેદવું થાય તો પ્રતીતિ આવે, એકલા જાણવાથી પ્રતીતિ ના આવે. એટલે જાણવા પૂર્વ જ્ઞાન થાય છે એ બરાબર છે, પણ આ તો જાણવા માને જાણવામાં આપણે વાત લેવી છે કે જે પ્રતીતિનું કારણ થાય. જાણવું પ્રતીતિનું કારણ છે, એમાં એકલું જાણકારી પ્રતીતિનું કારણ નથી, પણ જાણપણા અનુસાર વેદન આવે તો પ્રતીતિનું કારણ છે. એટલે એટલો જાણવાનો પુરુષાર્થ નહીં કરતા, વેદવાનો પુરુષાર્થ હારવાર થવો જોઈએ. પ્રકૃતિ નું ઉત્પન્ન કરતા એમ છે. બીજી રીતે કહીએ તો એક વિચાર પદ્ધતિ છે, જાણવું છે એક વિચાર પદ્ધતિ છે, અને વેદવું છે એ અનુભવ પદ્ધતિ છે. અનુભવ પદ્ધતિ સ્વાનુભવને ઉત્પન્ન કરશે, વિચાર પદ્ધતિ સ્વાનુભવને ઉત્પન્ન નહીં કરી શકે એમ છે. કેમ કે દિશાનો ફેર કરવો છે એ અહીંથી છે. વિચાર પદ્ધતિમાં દિશા ફેર નથી થતો. પરલક્ષી જ્ઞાનમાં 11 અને 9 પૂર્વ સુધીનો વિસ્તારથી વિચાર થાય છે. જયારે અનુભવ પદ્ધતિમાં દિશા ફેર થાય છે, લક્ષ ફરે છે, સ્વલક્ષી પ્રવૃત્તિ થાય છે, ઓલી પરલક્ષી જ્ઞાનની પ્રવૃત્તિ થાય છે. આ ફરક છે. મીઠાઈ સારી લાગી કેમ કે ત્યાં લાગવું છે, લાગવું એટલે વેદવું છે, તો પ્રતિતિ એની હારે રહેશે, તમારા જાણ પણ હારે નહીં રહે એમ કેવું. એટલે જે પ્રતિતિ ઊંધી છે એ છૂટશે નહીં. તમે જાણ્યું છે સાચું કે કોઈ પદાર્થ ઇષ્ટ અનિષ્ટ નથી, બધા જ્ઞાન ના જ્ઞેય માત્ર છે, પણ તમારે તમારું વેદવું વિપરીત છે, તો તમારી વિપરીત પ્રતિતિ એની સાથે જોડાયેલી જ રહેવાની છે, ફરવાની નથી, બદલવાની નથી. તમારે જાણ પણ એક કરોડર રહી જશે, પડ્યું રહેશે એમ કેવું.
ચારિત્ર્ય દોષ છે સર, શ્રદ્ધા કે દોષ તો પડી ગયા કરે, ચારિત્ર્ય દોષ રહ્યા ક્યારે ભી કહેતા અચ્છા લગતા બુરા લગતા.
इसलिए तो समय साल में वो निर्जरा अधिकार में वो बात लिया है कि ज्ञान को ज्ञान की प्रतीति वही सम्यक दर्शन है, ज्ञान का ज्ञान ही सम्यक ज्ञान है, और ज्ञान का ज्ञान में आचरण वही सम्यक वो सम्यक चारित्र है, ऐसा ले लिया है. ऐसा क्यों लिया? ऐसा क्यों लिया आप बताइए, ये बात क्या है? 2-3-4 गाथा से शुरू किया है, ये बात चली है. પુણ્યપાપ અધિકાર માં એવી વાત છે. 155 ગાથા. મોક્ષનું કારણ ખરેખર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે, બરાબર. તેમાં સમ્યક દર્શન તો જીવાદિ પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું થવું પરિણામ મૂળે છે. ક્યાં કયા?
શ્રદ્ધા ગુરુ જ્ઞાન.
સમ્યક દર્શન ક્યાં ચીજ છે? કે જીવાદિ પદાર્થોના શ્રદ્ધાન સ્વભાવે જ્ઞાનનું થવું તે સમ્યક દર્શન છે. જીવાદી પદાર્થોના જ્ઞાન સ્વભાવે જ્ઞાનનું થવું પરિણમૂતે જ્ઞાન છે, અને રાગાદીના ત્યાગ સ્વભાવે જ્ઞાનનું થવું પરિણમૂતે ચારિત્ર છે. તેથી એ રીતે એમ ફલિત થયું કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણે એકલું જ્ઞાનનું ભવન છે, જ્ઞાનનું જ પરિણમન છે. માટે જ્ઞાન જ પરમાર્થે મોક્ષનું કારણ છે. દેખીએ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ખરેખર મોક્ષનું કારણ છે એ પદને પલટીને સિદ્ધ એમ કર્યું આચાર્ય દેવે કે જ્ઞાન જ મોક્ષનું કારણ છે, પરમાર્થ જ્ઞાન જ મોક્ષનું કારણ છે. ક્યાં શૈલી છે! શિક્ષા પદ્ધતિ લ્યા, એ જ્ઞાન પ્રધાનતાથી જ આગળ ચાલવું પડે છે. અમુક શું ને બીજો ઉપાય જ નથી, જ્ઞાન જ સાધન છે. જ્ઞાનમાં જ્ઞાનની પ્રતિ તે રીતે જ સમ્યક દર્શન છે. જ્ઞાનમાં જ્ઞાનનું વેદન તે જ જ્ઞાન, સ્વસંવેદન જ્ઞાન છે, સમ્યક જ્ઞાન છે. અને જ્ઞાનમાં જ્ઞાનનું આચરણ તે જ સમ્યક ચારિત્ર છે. એમ કરીને સાધન સમજાવી લીધું છે.
સમ્યક દ્રષ્ટિને એવું લાગે છે, સમ્યક દ્રષ્ટિ ના લાગવામાં સમ્યક દ્રષ્ટિને પણ મીઠું લાગે છે અને અજ્ઞાની ને પણ મીઠું લાગે છે, તો બે ના લાગવા લાગવામાં ફરક શું છે?
સમ્યક દ્રષ્ટિને મીઠું જણાય છે, લાગતું નથી. મીઠા દ્રષ્ટિને મીઠું લાગે છે અને સમ્યક દ્રષ્ટિને મીઠું જણાય છે, લાગતું નથી. આ ફરક છે.
કહેવામાં તો એમ કે મને મીઠું લાગ્યું એમ કે
બોલે ભલે કે મને તાવ આવ્યો છે, પણ જ્ઞાનમાં એમ કે શરીર ને આવ્યો છે, મને નથી આવ્યો. બોલે એમ કે પાણીનો પ્યાલો લાવો, પણ જ્ઞાનમાં એમ છે કે પાણી ભરેલો પ્યાલો લાવો. પાણીનો પ્યાલો જ્ઞાનમાં નથી. જ્ઞાન તો વસ્તુના સ્વરૂપ અનુસાર જ પરિણમે, સાચું જ્ઞાન તો ભાષા ગમે તે ચાલે વ્યવહાર. આપણે પાણીનો પ્યાલો લાવો એમ કે એમાં કે જ્ઞાન બદલી જાય છે, આપણું પાણીના પ્યાલો થઈ જાય છે જ્ઞાનમાં ન થાય. કેમ કે આપણો અનુભવ છે કે પાણી ભરેલા પ્યાલામાં લાવવાની આ બોલવાની પદ્ધતિ છે. એમ નાની એમ બોલે કે મને તાવ આવ્યો છે આજે, પણ એમના જ્ઞાનમાં એમ છે શરીરની રીત નથી, છે આત્માને તાવ નથી આવ્યો, જ્ઞાનમાં એમ જ છે. એમ મને મીઠું લાગે છે એમ કે ત્યારે એને મીઠું જણાય છે, લાગતું નથી.
જણાય છે તમે જે કહો છો એ તો એના અભિપ્રાય અનુસાર કહો છો તમે,
મને આ નથી ફાવતું, મને આ ફાવે છે એમ કે ખરા જ્ઞાની. પણ કેવા માત્ર છે કેમ કે તમે લોકો બીજી રીતે સમજતા નથી. એટલે છોકરાને એમ કેવું પડે, લાકડી લઈને ફરતો હોય ઘોડો કરીને, પછી તારો ઘોડો આગળ લે, શું કે લાકડી તારી આગી લે એમ કે તું કે સમજે ને હમણાં હમું જોયા કરે, એ લાકડી તારી આગી લે એમ કે ને તું ન સમજે, તારો ઘોડો આગળ એમ કે ને તો આગળ લઈ જાય, લાકડીને આગળ લઈ જાય, લાકડીનો ઘોડો કર્યો હોય ત્યારે. એમ લોકોની સાથે તો લોકોની ભાષામાં જ્ઞાનની વાત કરવાના છે, એટલે કઈ એવું પરિણમે છે એવું થોડું છે. અને એમ પરિણમતા હોય તો જ્ઞાની ને અજ્ઞાની ના પરિણમનમાં ફેર શું રહ્યો?
એ જે તમે પરિણામની વાત કરો છો, એ પરિણામને તમે માત્ર અભિપ્રાયની મુખ્યતાથી જ કહો છો કે આખા એ પરિણામમાં ક્યાંય એવું લાગતું જ નથી એમ? આપણે
પરિણમનની અપેક્ષાથી જ વાત, મુખ્ય પરિણમન એવું છે, મુખ્ય પરિણમન એવું છે. ગૌણ પરિણમન ભલે બીજું હોય, પણ મુખ્ય પરિણમન એવું છે.
મુખ્ય પરિણમન કયો કે અભિપ્રાય અનુસાર?
અભિપ્રાયમાં તો બીજા લોકો ગપ મારી જાય છે, અમારો અભિપ્રાય તો બરાબર છે. પરિણમન ભલે નામ હોય એવું ન બોલ ચાલે, પરિણમન જોઈએ. અમારો અભિપ્રાય તો અમે આ બધી વાત સમજ્યા છે ને, એટલે અભિપ્રાય તો અમારો બરાબર જ છે. પરિણમનમાં ફાવે ન ફાવે તો જ્ઞાની ને થાય છે કે અમારો અભિપ્રાય તો બરાબર થઈ ગયો છે ને.
પરિણમનમાં અભિપ્રાય ની પણ જેને કહીએ ભાગ આવે છે,
પરિણતિ જ છે. વળી રીતસર વાત છે, ભાગ એટલે શું? પરિણતિ જ છે, અનંત ગુણોની પરિણતિ જ છે, સિદ્ધિ વાત છે, ચોખ્ખે ચોખ્ખી વાત છે, ગોળ ગોળ વાત નથી. દુઃખ ને સુખ બે થાય છે, પણ મુખ્યપણે સુખ વિદાય છે. નારકીમાં હોય તો ગૌણપણે દુઃખ વિદાય છે. સુખ દુઃખ બે વિદાય, એકાંતે દુઃખે વિદાતું નથી, એકાંતે સુખે વિદાતું નથી. પણ મુખ્ય પરિણામ સુખ નું છે, મુખ્ય પરિણામ સ્વભાવ નું છે, વિભાવ નું પરિણામ ગૌણ છે.
રાડો પાડતા હોતો પણ
તો
મુખ્ય પરિણામ સુખ નું છે. કેવી રીતે સમજાય?
ના, એવા દ્રષ્ટાંત છે. પ્રમાણિક નોકર શેઠ કરતા વધારે ખેંચે ધરાગની સાથે,
તમારી નોકર શેઠ કરતા વધારે ખેંચે, અને લાગ પડે શેઠ ને પણ ડાંટે, થપકો આપે, એમનો ધંધો થાય, તમને મતતા નથી, તમે કોઈ વાત આમ ધંધો કરાય શું? અને પેલાની સાથે વાત કરું એમ કે બિલકુલ મારી મારો એક પૈસો હું નહીં એમાં જતો કરું, શું કે એક પૈસો મારો જતો નહીં કરું, એને ખબર છે મારો નથી શેઠ ના, મારો પગાર થી એક પૈસો વધારે નથી, તનખા થી એક પૈસો વધારે નથી.
પરિણમન અનુસાર અભિપ્રાય ઘડાયેલો છે અને અભિપ્રાય ની હયાતી છે, એટલે પરિણમન તો હોવું જ જોઈએ.
નહીંતર અભિપ્રાય કેવી
રીતે?
નહીંતર અભિપ્રાય માનેલી ઈચ્છિત છે, મારો અભિપ્રાય થઈ ગયો છે, ખરેખર અભિપ્રાય નથી. અભિપ્રાય ની સાબિતી પરિણમન થી હોવી જોઈએ તો અભિપ્રાય સાચો, મિત્ર અભિપ્રાય કહેવા માત્ર છે.
આગમાં મરીનતા છે, જેમ આપી દઉં વિપરીતતા છે, દુઃખ છે, આ વાત અમને ભાસતી નથી, જાણકારીમાં છે, તો ભાષા માટે મને શું કરવું જોઈએ, કેવી રીતે ભાષે, એનો કોઈ પદ્ધતિ છે?
પદ્ધતિ છે, અવલોકન પદ્ધતિ છે. પાસવું એટલે લાગવું. તમને દુઃખ થાય છે એ કે વિચારનો વિષય છે? સુખ દુઃખ વિચારનો વિષય છે કે લાગવાનો વિષય છે? તો જ્ઞાની એમ કે છે કે તને દુઃખ થાય છે ને, તમે એમ કહો છો કે વિચારમાં આવે છે પણ લાગતું નથી, આ તો સમસ્યા છે ને તમારી. તો તમે તપાસો તમારા અનુભવને, અનુભવને તપાસો, અથવા તમને જે અનુભવ થઈ રહ્યો છે એના પર ઉપયોગને લઈ જાઓ. બરાબર લાગશે નહીં લાગવાનો પ્રશ્ન નથી, અવલોકન છે એની કાર્ય પદ્ધતિ છે, વિચાર છે એની કાર્ય પદ્ધતિ નથી, અવલોકન છે એની કાર્ય પદ્ધતિ છે.
એને નવેસરથી જોવું જોઈએ ને, એને નવેસરથી જોવું
જોઈએ ગમે ત્યારે, પણ આ પદ્ધતિમાં નવેસરથી ગમે તે રીતે આવે છૂટકો છે. અવલોકન છે એ અનુભવ પદ્ધતિ છે, અને અનુભવ પદ્ધતિ વિના અનુભવ નહીં સમજાય. અનુભવ નહીં સમજાય ત્યાં સુધી અનુભવની લાઈન ની અંદર કોઈ વાત ખરેખર નહીં સમજાય.
અનુભવ ની ભૂલ જાણકારી થી નથી
ટળતી, નહીં જાણકારી ની ભૂલ જાણકારી થી ટળે, અનુભવ ની ભૂલ અનુભવ થી ટળે, સીધી વાત છે. ભૂલ બે પ્રકારે જીવ કરી છે, જાણકારીમાં બી ભૂલ કરી છે અને અનુભવમાં પણ ભૂલ કરી છે. તો જાણકારી ની ભૂલ જાણકારી થી ટળે, અનુભવ ની ભૂલ અનુભવ થી ટળે, સીધી વાત છે. તમને લખતા ના આવડતું હોય તો લખતા શીખડાવવું જોઈએ, બોલતા ના આવડતું હોય તો બોલતા શીખડાવવું જોઈએ.
ભાષા જ્ઞાન બે રીતે છે લખવામાં બોલવાનું. સીધી વાત છે કે બોલવાથી કઈ લખતા ના આવડી જાય ને લખતા લખવાથી કઈ બોલતા ના આવડી જાય, તો બે જુદી જુદી જ કળા છે. પેલી પ્રકાશ બેની પોતપોતાની રીતે કરવી છે. બહુ સીધી સાદી વાત છે. પ્રતિ તો જાણકારી સાથે કામ કરતી નથી, વેદન સાથે કામ કરે છે. સિદ્ધાંતિક સિદ્ધાંતિક વાત છે.
અનુભવ સંબંધી તો જાણકારી નો જ થઈ ને, ત્યાં અનુભવ સંબંધી ભલે આમ શાસ્ત્ર જ્ઞાન અનુસાર એને
થિયરેટિકલ થઈ અનુભવ પદ્ધતિ એના છે, પ્રેક્ટિકલ સાઈડ થી નથી, થિયરેટિકલ સાઈડ થી થઈ અનુભવ ની વાત આવે છે. અગિયાર નવ કરવામાં પણ થિયરેટિકલ છે, આ પ્રેક્ટિકલ છે.
જ્ઞાન નીકળ્યા બે છે, જ્ઞાન અને વેદવું.
હા,
પ્રતિતિ વેદવા સાથે છે.
હા, પ્રતિતિ વેદવા સાથે કામ કરે છે. અભિના ભાવી સંબંધ છે એની સાથે, એનો જાણકારી સાથે.
પૂરે દ્રષ્ટિ પ્રકાશ મેં સોગાની જી કિસ વિષય પે જોર દેના ચાહતે ઉસકો અપને પાંચ સાત મિનટ આપકા ખુલાસા.
उनका विषय तो जो दृष्टि का विषय भूत जो अपना स्वरूप है उन पर ही जोर देना चाहते हैं.
तो क्या देना चाहते, क्या देना चाहते दृष्टि? पूरी पुस्तक के अंदर वो क्या उनका कहना क्या चाहते हैं? व्हाट इज द जिस्ट ऑफ द होल बुक?
जिस्ट है
ब्रीफ
के अपने असंख्य प्रदेश में जो अपना अपरिणामी स्वभाव है, ध्रुव स्वभाव है, अपने असंख्य प्रदेश में पूरा क्षेत्र में देहाकार जो है उसमें जो ध्रुव अपरिणामी स्वभाव है उसमें श्रद्धा ज्ञान से प्रसर जाओ. क्या? व्याप व्यापक होकर प्रसर जाओ, बस यही जिस्ट है सारा. અપના નજર હોય છે, વિધિ નથી આવતી, ઓછી વધારે પકડવું હોય એને તો ગમે ત્યાંથી પકડે, પોતાને પકડવું હોય તો ગમે ત્યાંથી પકડે. અથવા નિશ્ચય નહી ના શુદ્ધ નહી ના વિષયભૂત દ્રવ્ય સ્વભાવ, દ્રવ્ય સ્વભાવ ને દ્રવ્ય કે છે. ત્યાં પ્રમાણ નો વિષય અવલંબન તો ત્રિકાળી શુદ્ધ પારિણામિક ભાવ છે, મૂળ સ્વરૂપ છે એનું અવલંબન. પ્રમાણ ના વિષયમાં તો અશુદ્ધ પર્યાય આવી જાય, પછી અવલંબન લેવા યોગ્ય છે. એટલે તો ગુરુદેવ ધડાકા બંધ કહેતા હતા પ્રમાણ પૂજ્ય નથી, આ કારણ છે કહેતા હતા.
યે સૂત્ર પ્રમાણ કો જાનને લાયક અટકે લાયક નહીં કે સાહેબ, પ્રમાણ જાનને કે છે અટકને લોગ નથી, એટલે નીકળે લાયક નથી.
આ જાન તો બતાવ, જાણવાનો વિષય તો બતાવ,
અટકને લાયક પ્રમાણ નહીં,
અવલંબન નો વિષય નથી.
સબસે બઢિયા સૂત્ર આપણે કોણ સા લગા
बहुत से पहलू में से बात आई है और बहुत सी बातें सुंदर आई है।
एकाग्र थोड़ा सा आपके
इस प्रकार इस दृष्टिकोण से कभी बात नहीं निकाली है, लेकिन बहुत सी बातें सुंदर आई है। तो बहुत संक्षिप्त में ऐसे लेते हैं, मैं ये हूँ बस उतना लेते थे, प्रत्यक्ष चर्चा में भी उतनी बात लेते थे।
क्या
मैं ये हूँ, ये मैंने अपना स्वरूप, तो त्रिकाली ध्रुव अपरिणामी कोई शब्द का प्रयोग नहीं करे, ज्ञायक शब्द का प्रयोग नहीं करे, परम परिणामी भाव शब्द का प्रयोग नहीं करे, स्वभाव शब्द का प्रयोग नहीं करे, द्रव्य शब्द का भी प्रयोग नहीं करे, मैं ये हूँ बस। परिणाम परिणमता है, मैं यूं का यूं रह जाता
हूँ।
આત્મસિદ્ધિ માંથી એક પદ છે, શુદ્ધ બુદ્ધિ ચૈતન્ય જેમ સ્વયં દેખી શકે એમ આત્મસ્વરૂપ થઈ ગયું છે, અને એના ઉપર બીજું બધી રીતે લીધું છે, કોઈ મારી વાત નથી કરતો, નિશ્ચય સર્વે જ્ઞાની નો અત્રે આવી સમાય ધરી મૌનતા એમ કહી સહજ સમાધિ માય, બધા જ્ઞાનીઓએ આ વાત કરી, બધા જ્ઞાનીઓનો આ નિશ્ચય છે, બસ આટલું જોઈને મૌનતા ધારણ કરી લીધી, સહજ સમાધિમાં ઉતરી ગયા, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગૃહક્ષેત્ર કાળ ભાવ ગુરુદેવ પ્રવચન કરતા ચારે ગુરુ કર્યા આત્મ સ્વરૂપના, ચૈતન્ય ઘનમાં ક્ષેત્ર લીધું છે, અસંખ્ય પ્રદેશ ઘનમાં બુદ્ધમાં સ્વભાવ લીધો છે, સ્વયં જ્યોતિમાં કરવે પર્યાય લીધો છે, અને શુદ્ધમાં દ્રવ્ય લીધો છે, કોઈ પરદ્રવ્યના પરભાવના ભેળશેલ રહી પરભાવથી ભિન્ન પરદ્રવ્યથી ભિન્ન દ્રવ્ય લીધું છે,
બુદ્ધ ના જ્ઞાન સ્વભાવ લીધો છે, ચૈતન્ય ઘનમાં અસંખ્ય પ્રદેશાત્મક ક્ષેત્ર લીધું છે, અને સ્વયં જ્યોતિમાં ભાષણ કરી આવી લીધું છે. દરેક ક્ષેત્ર કાળ મોટા મુકાવી લીધું.
શુદ્ધ મતલબ શુદ્ધ ભાઈ શુદ્ધ મતલબ
હા શુદ્ધ મને શુદ્ધ સ્વરૂપ પ્રમાણ કા વિષય ભૂત્યા પ્રમાણ કા વિષય ભૂત મેં ભી ઉતના કે પર દ્રવ્ય ઓર પર ભાવ મેલાવટ જિસમે નહીં ઉસકો શુદ્ધ કહેતા તો પ્રમાણ કા વિષય ભૂત મેં ક્યાં લેતે કે જ્ઞાને કભી શુદ્ધ પર્યાય કો સાથ મેં લેતે હૈ ઓર અશુદ્ધ પર્યાય કો સાથ મેં નહીં લેતે હૈ ક્યોંકિ પર ઉસકો પરકે 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 મેં લે લિયા ઇસલિયે તો પ્રમાણ કા વિષય ભૂત મેં અશુદ્ધ પર્યાય કો નહીં લેતે હૈ અપના શુદ્ધ દ્રવ્ય શુદ્ધ સ્વભાવ
શુદ્ધ પર્યાય
ઓર શુદ્ધ પર્યાય ઉસ મિલ કે પ્રમાણ હો ગયા સામાન્ય વિશેષ હોકર કે પ્રમાણ પર વિશેષ મેં શુદ્ધ પર્યાય અશુદ્ધ પર્યાય નહીં લેતે હૈ ક્યોંકિ વો પર દ્રવ્ય મેં ડાલ દિયા પર ભાવ મેં ડાલ દિયા ઉસકો સ્વરૂપ મેં દેખતે હી નહીં એસા
તો પરમ નિશ્ચય મેં ભી પરિણામ શુદ્ધ પર્યાય બન ગયા
આત્મ સ્વરૂપ મૂળ સ્વરૂપ જેને જાણ્યું તેને બુદ્ધિ જાણ્યું. એક સ્વરૂપ જ્ઞાન નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગમાં થતા કેવળ જ્ઞાનની લબ્ધિ પ્રગટ થઈ. ચૈતપૂર્વ અનંતમાં ભાગે છે કેવળ જ્ઞાનથી કેવળ જ્ઞાનની લબ્ધિ પ્રગટ થઈ. એક શુદ્ધ ઉપયોગ થયો ત્યાં એટલે સર્વ જાણ્યું. કેવળ જ્ઞાને સર્વ જાણ્યું તો જેને આત્મા જાણ્યું એને પણ સર્વ
જાણ્યું.
શોધ કેવળી કે જ છે ને સમયસર શોધ કેવળી કે જ છે અને શ્રુતની ઉપાધિ કાઢી નાખો તો એ કેવળી છે. શ્રુત તો ઉપાધિ છે, ઉપાધિ કાઢી નાખો તો કેવળી છે એમને કહી દીધું.
શિવજી પંડિત ક્યાં વિશે જ્યાં વિરોધાભાસ બહુ હતા બિલકુલ શિવજી પંડિત વિરોધાભાસ ભી હતા કે
નજર નહીં પડતા એસલી વિરોધાભાસ આતા હૈ બાકી વિરોધાભાસ હૈ નહીં. હમ તો દો સાલ સે પઢતે હૈ આજકલ હમારે સ્વાધ્યાય મેં પિછલે દો સાલ સે અધિક દો મહિના હો ગયા અભી તો દો સાલ દો મહિના એ ગ્રંથ ચલ રહા હૈ હમેં તો કહીં વિરોધાભાસ નહીં આતા હૈ થ્રુ આઉટ ક્લિયર જાતે હૈ કહીં વિરોધાભાસ નહીં આતા બરાબર સ્પષ્ટીકરણ દેતે હૈ વિરોધ કહીં વિરોધ નહીં હૈ સિદ્ધ ને પણ સમ્યક દર્શન છે. અભિપ્રાય હાર કીધો જ નથી એમણે તો જે થાય છે ને આ વખતે અપૂર્ણ પત્ર થાય છે અપૂર્ણ પત્ર છાપ્યો છે એવી રીતે કોઈનો અપૂર્ણ પત્ર છાપીને એના અભિપ્રાયને નક્કી ન કરાય. એક વાક્ય તમે લ્યો મારું બીજું વાક્ય પડીશ તો મરીશ જેવી વાત છે. આપણે અપૂર્ણ પત્ર છે હું ગ્રંથમાં જે અપૂર્ણ પત્ર છે ને એમણે નીચે લખ્યું છે કાંસમાં અપૂર્ણ તો કોઈની અપૂર્ણ વાત છપાય ખરી આધાર લેવા માટે કોઈની અધૂરી વાત માં આધાર લેવા એ ન્યાય સંતન છે. ભગવાન ની વાત છે મહાપુરુષ પાસે ગાડી ચડી ગઈ
છે શું લખ્યો છે શું ખબર પ્રમાણિકતા
એ મહાપુરુષ માટે ગુરુદેવ કેટલો કેટલો સુંદર અભિપ્રાય આપ્યો છે એ બધા એની અવગણના છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર ના પ્રવચનો ના 292માં પાનું વાંચી લીધો, કેટલી બધી ગુરુદેવ પ્રશંસા કરી છે જ્ઞાની તરીકે, એની ઘોર અવગણના છે. આપણે આપણી શ્રદ્ધાથી ચીપ થવા જોઈએ, કોઈ ની વાત છે આપણી શ્રદ્ધાથી ચીપ થવા જોઈએ.
આપણે જો પ્રશ્ન વિરોધ હતા એટલા જવાબ
પત્ર વ્યક્તિગત લિખા ગયા તો આપણા દ્રષ્ટિકોણ જો લાગુ કરતે વો ઠીક નહીં હૈ. ઇનકા દ્રષ્ટિકોણ સે વિચારે તો બાત સહી હૈ, દૂસરા દ્રષ્ટિકોણ સે વિચારેંગે તો બાત સહી નહીં લગેગી. મેરે પાસે એક નયા અન્ય મતી
આયા,
ગુરુદેવ કે પાસ આતા થા રામદાસ કિલાચન આયા મુંબઈ મેં, ઇતની પત્ની ઉસકી પત્ની જૈન થી, તો ગુરુદેવ ને નરસિંહ મહેતા કે પદ દોરાયા, હું કરું હું કરું એ જ્ઞાનતા જો નરસિંહ મહેતા આમ કે છે, તો કે ગુરુદેવ ને વિષ્ણુ મત કો માન્ય કરી લ્યા
ક્યા
નહીં ક્યા, તો ફર એ સબ દોહરાને કે ક્યા જરૂરત થી. કોઈ વ્યક્તિગત બાત થી ઉસ વક્ત સમષ્ટિગત કહેતે હુએ ભી સભા તો સમષ્ટિ થી, ફિર ભી કભી વ્યક્તિ બાત કરને કા ઉનકો અચ્છા લગા તો ઉનકા ઇનકે લિયે સહી હૈ, ગુરુદેવ કે લિયે અધિકાર હૈ ઉનકા. યે તો પત્ર ભી વ્યક્તિગત હૈ, સમષ્ટિગત હૈ નહીં, લેકિન સમષ્ટિ મેં બેઠે હુએ ભી વ્યક્તિગત બાત કર સકતે હૈ ગુરુદેવ યા જ્ઞાની કોઈ ભી, હમે ઉસકો અનુચિત નહીં સમજના ચાહિયે. અચ્છા हमारे भावनगर से एक स्वतंत्र का बड़ा प्रमुख आते थे, संघ का प्रमुख व्याख्यान सुनने का, तो गुरुदेव इस वक्त आनंद घन जी का और देवचंद जी का पद दोहराते थे. देखो आनंद घन जी, आनंद घन जी क्या कहते थे, प्रभु तुम जान गरी थी सब जगह देखता बोला, तो फिर क्या मानोगे गुरुदेव ये बात व्यक्तिगत दृष्टिकोण से ऐसी ही हो गए, તો સામે વાળા ખડા રહે, સામે વાળા ખડા રહે એ જ્ઞાનીઓ કી કરુણા હોતી હૈ, ઉસકી કરુણા કો હમ નહીં દેખે, ઓર હમને જો સિદ્ધાંત પકડે હૈ ઉસકી હમ પકડ કરતે જાએ તો હમકો સહી બાત સમજ મે નહીં આયેગી.
ઉનકો સામે કોઈ દેશવા ગઈ હૈ બલ અંતે જે
સાહબ ઉનકે લિયે તો ઉનકો ઠીક કરને કે લિયે લિખા, ઉસમે કે આપત્તિ કોઈ આપત્તિ
નહીં. જ્ઞાની કો ભી સંપ્રદાય કે ઢાંચે મે ઢાલતે હમ લોગ,
હા ઢાંચે ઢાલ દેતે હૈ, હમારી સંપ્રદાય બુદ્ધિ જ્ઞાની કો ભી સંપ્રદાય મેં ડાલ દેતી હૈ, એ હમારા દોષ. માર્ગ અનુસાર કીધા છે નરસિંહ મહેતા કબીર અખો ભગત એ બધા ને માર્ગ અનુસાર કીધા છે. હા લે છે લે છે ને લેતા હતા બરાબર લેતા હતા, ગુરુદેવ પણ લેતા હતા. તત્વ છે ને એને તત્વની દ્રષ્ટિએ જોઈએ છે જ્ઞાનીઓ, આપણે સંપ્રદાયની દ્રષ્ટિએ જોઈએ છે, આ આપણો દોષ છે. તત્વને વાળો નથી, તત્વને દિગંબર શ્વેતાંબર અન્ય મતે કોઈ વાળો જ નથી. એ વાત ના સમજાય ત્યાં સુધી વિશાળ દ્રષ્ટિકોણ આવે નહીં અને સંપ્રદાય બુદ્ધિ જાય નહીં અને મિથ્યાત્વ ગ્રહિત મિથ્યાત્વ મટે નહીં, મિથ્યાત્વ નહીં ગ્રહિત મિથ્યાત્વ મટે નહીં. એવો વિષય છે, પુનમનો અભ્યાસ કરવો સહેલી વાત નથી, બહુ ગંભીર વાત છે, બહુ જવાબદારી વાળી વાત છે.
બેટા મુસ્તુની જ્ઞાતિ એક સાથે માલિક પડે છે, એક તો શરીર છે જેને પોતા પડે
માનુભાઈ
છે, એક છે કે જે કરુણામાં વારંવાર વિચિત્ર 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 પરિણામોનો વારંવાર થયા બને છે. એટલે એક જેમ શરીર છે એવી રીતે પાછો હું હું કરતો પદાર્થ, ભલે શરીરમાં મહેનત છતાં એક હું પણ કરનારો એક પદાર્થ ચાલુ રહી જાય છે. શરીરની હું પણ એનું જે ઉદભવતું વારંવાર જે પ્રશ્ન આવે છે, થોડું તપાસીને જોઈએ તો એમ લાગશે કે જ્ઞાનનો પ્રવાહ ચાલુ જ છે. શરીરમાંથી આવતો એવું તો નથી લાગતો. હું જે જ્ઞાનનો પ્રવાહ છે એ કંઈક શરીર સિવાયનો હોય, એ થોડો થોડો કંઈક એ વિચાર એને સમજાવવાનું થાય છે. શરીરમાં કોઈ પ્રવેશ નથી, હું પણ જ્ઞાનનો પ્રવાહ નથી આવતો. શરીરમાં કોઈ અણુમાંથી આવતો એવું નથી માસતો. શરીરમાં બધી શરીરની વેદનાઓ કે શરીરની ઠંડા ગરમપણો કે કોઈ બીજી બીજી સમજાય એ એક વસ્તુ જુદી છે, પણ એમાંથી જ્ઞાન પણ આવતું સમજાતું નથી. પણ હું પણ જે આત્મા તરીકે કહેવાય છે કે હું આત્મા છું એ તો ખ્યાલ નથી આવતો, પરંતુ આ પરિણામોનું ચિત્ર વિચિત્રનું આવીને ચાલી જાય છે, આવીને ચાલી જાય છે. અને આ નિશ્ચેતનતા શરીરની લાગ્યા કરે, હું પણ જે છે આખો આત્માનો હું પણ આવું છું, એ એનો કઈ પ્રકારે આવવાની જગ્યા થઈ શકે? અથવા તો
અવલોકન બારીક થાય એટલે સૂક્ષ્મ થાય, અવલોકન કરતા કરતા અવલોકન કરવાનો પ્રકાર સૂક્ષ્મતામાં પરિણમે છે. જયારે સૂક્ષ્મતામાં પરિણમે છે ત્યારે સ્વભાવ જે સૂક્ષ્મ છે એને ગ્રહણ કરવાને યોગ્ય થાય છે. આટલો પ્રોસેસ થવો જરૂરી છે. જેમ હીરો પહેલી વખત જોતા કઈ હીરો ઓળખી શકાતો નથી, તમને તરત સમજાશે. પહેલી વખત હીરો જયારે જોયો હોય ત્યારે કઈ હીરો
પકડતા ન પડે, પેલા તો જોવાની વાત દૂર થાય, હાથમાં પકડતા ન
પડે. બરાબર છે, બરાબર છે. તો કઈ વાંધો નહીં, આપણે તો હીરો ઓળખવા માટે ગરેલી બજારમાં દાખલ થયા. તો હીરામાં જેમ જેમ જોતા જઈએ છીએ તેમ તેમ કોઈની દુકાને બેસવું જોઈએ છીએ. તો આપણે જોઈને જોયો પછી જે જવેરી છે એ જોવે, એમ કે આમાં તો ડાર્ક છે તમને દેખાણો, આપણે એમ કે છે મને તો ન દેખાણો ફરીને જોવો. તમે શું કહે છે ફરીને જુઓ, તમે ફરીને જોતા તમે એમ કહેશો જોવામાં તો નથી આવતો, ડાર્ક છે તો કેવા રંગનો છે? તમે પહેલા એમ વિચાર કર્યો હોય કે ડાર્ક કોઈ કાળા રંગનો હશે, આમાં તો કોઈ કાળા રંગનો ડાર્ક દેખાતો નથી. પૂર્વમાં જોવાથી એમ કહેશો કે ભાઈ તમે જરા ધ્યાનથી જુઓ, સહેજ બ્રાઉન કલરનો અને ટેબલ ની સાઈડ માં લઈને ડાક છે, એમ કે છે એ તમે વધારે ધ્યાનથી જોશો. બીજે બધે નજર દોડાવવાને બદલે બધાના ટેબલ ઉપર નજર લગાવશો, પછી તમને એમ લાગશે કે ના તમે કહો છો એ વાત તો કંઈક ઠીક લાગે છે. હવે તમે ફરીને પાછા એને જોશો કે મારી નજરે કેમ ન પકડ્યો, અને આને કીધા પછી મારી નજરે આ ડાક પકડ્યો, ઘણી પાછા તમે જુઓ છો. એમ જેમ જેમ તમે જુઓ છો એમ તમારી નજર કેળવાય છે. આમાં પણ થોડું એવું છે, મેં મીરાને જોયું એક સૂક્ષ્મ નજરનો વિષય છે, એમ આત્મા સ્વભાવ પણ ઘણો સૂક્ષ્મ છે. સૂક્ષ્મ એટલે જ્ઞાનીઓ જેને સૂક્ષ્મથી સૂક્ષ્મ કહે છે એવો સૂક્ષ્મ છે. અને લોકો રૂપી પદાર્થનો વિષય છે, આ જરા અરૂપી પદાર્થનો વિષય છે. એ લોકો લક્ષી જ્ઞાનનો વિષય છે, આ સ્વલક્ષી જ્ઞાનનો વિષય છે. આમ
બીજા બધા કાર્યો કરતા આ કાર્ય થોડું અજાણ્યું ને મોહરા વગરનું એની પ્રેક્ટિસ નથી ને અઘરું પણ લાગે, છતાં દરેક વસ્તુ પ્રેક્ટિસ કરવાથી જ પ્રાપ્ત થાય છે. આવી બાબતમાં તો પ્રેક્ટિસ જ જરૂરી છે. એટલે અવલોકનની જેટલી પ્રેક્ટિસ વધારે એટલું આની અંદર જણાવવાનું વધારે થાય છે. મેમુલામાં આપણને એમ કહેવામાં આવ્યું કે આની અંદર બાઘ આ જગ્યાએ છે, એમ આની અંદર પણ જ્ઞાનીઓએ ઘણી વાતો કરી છે કે રાગ આવો છે, વિભાવ આવો છે, વિભાવમાં આકુલતા છે, વિભાવમાં દુઃખ છે, મલિનતા છે, નહીં જાણવાપણું એટલે કે અજાણપણું છે, એમ જળમાં જાણવાપણું નથી એવું જ વિભાવમાં નહીં જાણવાપણું છે, જ્ઞાનમાં જાણવાપણું છે, જ્ઞાનમાં શુદ્ધતા છે, કોઈ ભેળસેળ નથી, જ્ઞાન નિરાકુર સ્વરૂપે છે, સુખ સ્વરૂપે છે, એમ આની અંદર પણ રિઝલ્ટ આપણે સામે મૂકેલા છે. પેલામાં શીખડાવનાર અમુક વસ્તુ શીખડાવે છે, એમ આમાં પણ જ્ઞાનીઓએ કેટલીક બાબતો આપણને સ્પષ્ટ કરી છે. એ અનુસાર આપણે પછી નજર કરવાની છે, ઓબ્ઝર્વેશનમાં અવલોકનમાં એ અનુસાર અવલોકન કરતા જવાનું. બસ જ્ઞાનીઓના વચનો અને આપણી પ્રેક્ટિસ આ નિમિત્ત ઉપાદાનો મેળ કરતા જવાનું છે. તો જે જ્ઞાનીઓએ અનુભવ સિદ્ધ કરેલી છે તે જ આપણા અનુભવ સિદ્ધ થવાનો એવી વાત નથી. આ વિષયમાં મુમુક્ષુઓને કોઈ ફરિયાદ આવી છે તો એ આવી છે કે અવલોકન તો કરીએ છીએ પણ ક્યારેક કરીએ છીએ અને ક્યારેક નથી કરતા, અથવા બહુ ઓછું થાય છે, જેટલું જોઈએ એટલું સતત નથી થતું, અપર્યાપ્ત માત્રામાં થાય છે, થોડું થાય છે અને એને લઈને પણ સફળતા નથી મળતી. આ એક ફરિયાદ આવે છે. એનો તો ઉપાય એ છે કે પોતે પોતાને એટલી કામ કરવાની તૈયારી નથી, પોતાની તૈયારી નથી, ધગશ નથી, લગ્ન નથી, ભાવના નથી એમ કહી શકાય.
હું સવારે વાંચી સુગંધીજીની બાબતમાં સુર હર્ષ તમે કઈ સમજાવો મુખ્ય જરૂર આપે જેમ કે અસંખ્ય પ્રદેશી
વિમલ પ્રકાશ કેવું નામ છે, પ્રશ્ન સારો હતો. એવું આખા તેમના કથન નું તાત્પર્ય શું છે, જીષ્ટ શું છે, એમને વાપરતા એનો આર્થ શું છે, કેન્દ્ર સ્થાન શું છે, બધી વાતનું બહુ પોતામાં એમ પણ કહે છે કે એક સમયની પર્યાયમાં ઉપાસનું કરી રાખ્યું છે, ચાલુ વર્તમાન અવસ્થામાં વર્તમાન પર્યાયમાં અપનત્વ કરી લીધા હૈ, અપરિણામી ધ્રુવમાં અપનત્વ જોડ દેના હૈ, કાર્યની અપેક્ષાએ આટલો ફેરફાર કરવાનો છે. મૂળ જે નિત્યાત્વ છે એ તો પર્યાય બુદ્ધિ છે, પછી એમાંથી બધું પાંગરે છે, અનંત પ્રકારના દોષ પણ એમાંથી પાંગરે છે અને નિત્યાત્મના પણ અનેક વિવિધ પ્રકારો એમાંથી ગ્રહિત નિત્યાત્વ સુધીના એમાંથી આવે છે. મૂળમાં તો વર્તમાન પર્યાયમાં વેદન જેવડો ને જેટલો જ હું છું એવું જે અપનત્વ છે એ અપનત્વ જે પોતાના મૂળ સ્વરૂપમાં થઈ જાય તો કાર્ય તો એટલું જ કરવાનું છે. પણ મૂળ સ્વરૂપથી પોતે અજાણ્યો હોવાથી ઓળખાણ વગર પોતા પણ નહીં થાય, અને પ્રથમ ઓળખાણ માં પોતે છે એમ ઓળખાય છે. કોની નામ ઓળખાણ છે? પછી થર્ડ પર્સન ની ઓળખાણ નથી. જયારે ઓળખાય છે ત્યારે પણ પોતા સ્વરૂપે ઓળખાય છે, અને ત્યારથી પોતાપણા નો ભાવ એની અંદર ઉલસી ઉલસીને પરિણમતો પરિણમતો એકાગ્રતાને પામે છે. ત્યારે શુદ્ધ ઉપયોગ થાય છે, ત્યારે સમય પ્રશ્ન. પ્રશ્નો સીધો ઉત્તર દેવો જોઈએ, પ્રશ્નો એનો સીધો જવાબ દેવો જોઈએ. એટલે સીધો જવાબ
દીધો.
હા, એટલે એમનો પ્રશ્ન એ નતો કે મુમુક્ષ નથી.
મારો પ્રશ્ન છે મુમુક્ષ શું કરે? મુમુક્ષ પાસે તો ઘેર
મુમુક્ષ ને તો અપરિણામી કહેતા અંધારું છે, ધ્રુવ કહેતા અંધારું છે, મેં એ હું મેં એ માં અંધારું છે. એટલે એને તો જ્ઞાન લક્ષણથી પ્રયોગ કાળ દરમિયાન અથવા પ્રયોગ વડે જ્ઞાન લક્ષણથી પોતાની ઓળખાણ કરવી, નિશ્ચય કરવો, એ જ પહેલામાં પહેલું પગથિયું છે. એ સિવાય બીજું પગથિયું છે. ત્યાં સુધી કોઈ વલણ નહીં બદલાય, ત્યાં સુધી જ્ઞાનમાં જે જ્ઞાનનું નિદન છે એને જે આવિર્ભૂત કરવું છે એ પરિસ્થિતિમાં નહીં આવે. જ્ઞાકાર જ્ઞાન છે એ બાજુનું વલણ એટલું બધું છે કે જ્ઞેય સાથે એકત્વ થઈ જાય છે. જ્ઞાકાર જ્ઞાન દ્વારા પરજ્ઞેય સાથે એકત્વ થઈ જાય અને પરજ્ઞેયની અસર આત્મા ઉપર આવી જાય. ઠંડી ગરમી ખાટું ગળ્યું તીખું કડવું ત્યાંથી માંડીને બીજા અનેક પ્રકારના જ્ઞેયથી પોતા ઉપર થતી અસર ઇષ્ટ અનિષ્ટપણાને કે કલ્પના કલ્પના જે થાય છે ઇષ્ટ અનિષ્ટની પણ કલ્પના થાય છે એટલે જ્ઞાનો થવો જે અસર થાય છે જ્ઞાનોને એ જ્ઞાકાર જ્ઞાનનું એટલું બધું આવિર્ભૂતપણું છે કે જ્ઞેય લિપ્તતા આવ્યા વગર જ નહીં અને જ્ઞાન સામાન્ય તિરોભૂત છે. એનું વલણ કોઈ કૃત્રિમતાથી થઈ શકે એવું નથી, સિવાય કે પોતાનું લક્ષ થાય પહેલામાં જ્ઞાન સ્વભાવે આત્માનો નિશ્ચયના કાળમાં લક્ષ થઈ જાય તો જ વલણ ફરે, બીજું કોઈ થાય નહીં. એક સુવિધાનું પ્રકરણ એના ઉપર ક્યાંથી શરૂ કરવું, કેવી રીતે શરૂ કરવું, કેવી રીતે આગળ વધવું, ભાવમાં તો વિકારમાં એકત્વ છે. રાગ દ્વેષમાં જે કોઈ પ્રકારનો જે કાળે વિકાર હોય એ ભાવમાં એકત્વ છે. તો વિભાવમાં એકત્વ છે એનું કારણ પર્યાયમાં એકત્વ છે, કારણ કે વિભાવ પર્યાયમાં છે અને મુખ્યપણે વિભાવમાં એકત્વ છે. પણ પર્યાયમાં એકત્વ હોવાને લીધે બધી જ પર્યાયમાં એકત્વ થાય છે. એકલા વિભાવમાં એકત્વ થાય તેવું નથી, સોક્ષમમાં પણ એકત્વ થાય છે. તો બુદ્ધિનો વિકાર વધે છે તો એને એમ લાગે છે હું બુદ્ધિવાળો છું, મારા કરતાં બીજા બુદ્ધિવાળા ઓછા, હું ઘણો બુદ્ધિવાળો છું.
પર્યાયના પ્રત્યેક કાર્યમાં એમ સમજો, પર્યાયના પ્રત્યેક કાર્યમાં એને કાર્ય થાય છે, પોતા પણ અનુભવવાનો
અનુભવ થાય છે,
અનુભવ થાય છે.
એ મિથ્યા અનુભવ. પછી જેટલી વિશેષતાઓ થાય એ બધાને એકત્વ થાય છે. પછી કોઈ વ્રતપના પરિણામ કરે તો એમાં એકત્વ થાય છે. શાસ્ત્ર વાંચીને ઉઘાડ વધે તો જ્ઞાનના સૂક્ષ્મમાં એકત્વ થાય છે. ભક્તિ કરે ને ભાવના વધે તો એને થાય મને બહુ સારા જ ભાવ આવ્યા એમાં એકત્વ થઈ જાય છે. એમ જે જે પરિણામ કરે છે એ બધા જ પરિણામમાં એને એ થોડાઉટ એકત્વ થતું જ રહે છે. પણ એક ન્યાય બધા વિભાવ જ છે. એક ન્યાય તો બધા સૂક્ષ્મ એનો વિભાવ છે, ભાવના એની વિભાવ છે, એનો રાગે વિભાવ છે, એનો રત્ન વિકલ્પ વિભાવ છે, તત્ન વિકલ્પ વિભાવ છે, બધા વિભાવ છે. એટલે એમ કહી શકાય કે પ્રધાનપણે એ વિભાવમાં એકત્વ કરે છે. પણ મૂળમાં તો પર્યાયમાં એકત્વ છે. એટલે ગમે તે પછી પર્યાયની અંદર ભેદ પ્રભેદ ઉભા થાય છે.
હવે પર્યાયમાં જે મૂળમાં એકત્વ છે એમ કહેવું છે તો એ પર્યાયમાં ફેરફાર થયા કરે છે એ ભાવથી એના એકત્વ છે એમ કહેવું છે. જયારે હવે ઓલા ભાવોને તમે સામાન્ય લઈ લીધું કે સક્ષમ છે કે રાગ ભાવ છે કે વિભાવ ભાવ છે એને આપણે સામાન્ય હવે પર્યાયના તત્વોની દ્રષ્ટિ આપણે પકડીએ કે એમાં જે ફેરફાર થયા કરે છે એવું જે લક્ષણ છે એને કારણે એકત્વ ત્યાં કાયમમાં રહેલું છે કે બીજું કઈ એમાં લક્ષણ રહેલું છે.
એટલે કારણ જોવું છે કે બીજું કઈ વિચારવું છે? આમાં વિચારવું છે કારણ વિચારવું છે.
આ કારણ વિચારવું છે.
કારણમાં અકારણ પણ હશે કેમ કે અનાદિથી છે. નિગોદમાં તો આટલો વિચાર શક્તિ પણ નથી.
કારણને પકડવું છે કે જેથી એ કારણ નો પ્રતિષેધ થઈ શકે.
કારણ કાર્ય એક વાત છે, બીજે એનું બીજું કોઈ કારણ નથી. અને કારણ છે નહીં પણ કારણમાં જાવ તો પ્રશ્ન તો એ જ આવે છે કે એનું શું કારણ. એ પ્રશ્ન એવા વગર નહીં રહે.
એટલે
પણ મૂળમાં વસ્તુ સ્થિતિ જે છે તે કોઈ કારણ નથી. આ જીવનું અનાદિથી પર્યાયમાં એકત્વ વર્તી રહ્યો છે, અકારણપણે વર્તી રહ્યો છે. જેમ અશુદ્ધતાનું કારણ છે જીવ શા માટે અનાદિથી સંસારમાં અશુદ્ધ અવસ્થા એ પરમવી રહ્યો છે તો એમ કેવું પડે અકારણપણે.
એ કબૂલ છે. પરાપુરુથી કેમ ચાલતું આવ્યું છે એને માટેનો આપણે પ્રશ્ન નથી કરતા. આપણે તો પર્યાયમાં જેમ પર પદાર્થમાં બિન પદાર્થ તથા બિનમાં ભ્રાંતિ થઈ છે એમ આપણે એનું કારણ આપણે આપી શકીએ છીએ. તો અહીંયા ક્ષણિકતામાં એને ખેંચાણ થાય છે અને એટલે નાસ્તિક એમ કહે છે કે ભાઈ આ પોતાના કાયમીપણાના પોતાના
એમ વિચારો તો અનુભવ પર્યાયમાં છે. પ્રગટ અવસ્થામાં જ અનુભવ છે. કોઈ પણ પ્રકારનો અનુભવ જે તે વાતનો અનુભવ વર્તમાન અવસ્થામાં હોવાથી એટલો ને એવું રખું કે પોતાને અનુભવ એને વર્તમાન માં થતો હોવાથી વર્તમાન જેવડો પોતાનો.
એટલે પછી એના પેટા ભેદમાં વિભાવ ઉભો થાય છે અથવા વિભાવમાં જે સમાધિ થાય
છે તો એ વધે
પદાર્થ સુધી જાય છે.
એવી ભ્રાંતિ પર પદાર્થમાં એકત્વ પણ કરાવે છે.
એમાં હું પણ થાય છે એના આપણે એકત્વ થયું છે.
પર્યાય માત્ર માં હૈયાથી વેદાય છે. પર્યાય જેવડી પર્યાય જેટલી પોતાની હૈયાથી વેદાય છે. કેમ કે વેદન પર્યાયમાં છે માટે પોતાનું અસ્તિત્વ ત્રિકાળીમાં સ્થાપવું જોઈએ અથવા ગ્રહણ કરવું જરૂરી છે, ભલે વેદન પર્યાયમાં હોય તો. વેદન પર્યાયમાં હોવાથી અવલંબન પર્યાયનું લેવાઈ જાય છે, જ્યારે અવલંબન લેવા યોગ્ય પોતાનું ત્રિકાળી સ્વરૂપ છે. એટલે એ ફેરફાર કરવાની જરૂર છે સુખી થવા માટે. જે પરિસ્થિતિ ચાલી રહી છે પર્યાયમાં વેદન હોવાથી, પર્યાયના અવલંબને પર્યાય આશ્રિત પરિણામની જે પરિસ્થિતિ ચાલી રહી છે એ જીવને દુઃખનું કારણ છે. ત્યાંથી દુઃખ ઉત્પન્ન થઈ જાય છે. એટલે હું જે પ્રયોજન છે એ સુખ દુઃખનું છે જીવને. આત્મસુખ પ્રગટ કરવા માટે પર્યાયનું અવલંબન છોડે જ છૂટકો છે, અને ત્રિકાળી ધ્રુવ સ્વરૂપનું અવલંબન લીધે જ છૂટકો છે. આમાં કાંઈ આગું પાછું ચાલે એવું નથી. ગમે ત્યાંથી પ્રશ્નો ગમે તેટલા આવે તો પણ આ વસ્તુ ક્યાંક ફેરફાર થાય એવું નથી, ફેરફાર કરી શકાય એવું નથી.
કાર્ય તો એટલું જ કરવાનું કે વેદન ને ક્યાં વળાંક આપવો.
કાર્ય તો એટલું કરવાનું કે પોતાના મૂળ સ્વરૂપથી જાણ્યો છે, વેદન જેટલું જેવડો પોતાને ગ્રહણ કરી લીધો છે. ખરેખર પોતે અનાદિ અનંત કેવડો ને કેવો છે એનાથી પોતે જાણ્યો છે, અને પોતાનું સ્વરૂપ ઓળખવું એ સૌથી પહેલું કામ કરવું જરૂરી છે. જ્યાં સુધી પોતાના મૂળ સ્વરૂપનો પત્તો ન લાગે ત્યાં સુધી આ બધી સમસ્યાઓ ઊભી છે, એક સમસ્યાનું સમાધાન નહીં થાય. અને આ એક સ્વરૂપ મળતા બધી જ સમસ્યાનું સમાધાન છે, સર્વાંગ સમાધાન સ્વરૂપ જ છે, એટલે બધી જ સમસ્યાનું સમાધાન આવે છે. આ
તેના
શિરોભાગમાં હું આવી શકું.
પોતાના
વિશે મારા વચનો વાંચીને કોઈ વિચારમાં પડી જઈને ભિન્ન ભિન્ન કલ્પનાઓ કરશે અને કાં તો ભ્રમ ગણી વાળશે, પણ તેનું સમાધાન અહીં જ ટપકાવી દઉં છું. કે તમે મને સ્ત્રી સંબંધી કઈ દુઃખ લેખશો નહીં, લક્ષ્મી સંબંધી કોઈ દુઃખ લેખશો નહીં, લેખશો એટલે ગણશો નહીં, પુત્ર સંબંધી લેખશો નહીં, કીર્તિ સંબંધી લેખશો નહીં, ભય સંબંધી લેખશો નહીં, કાયા સંબંધી લેખશો નહીં, અથવા બીજા કોઈ સર્વથી લેખશો નહીં. એટલે કોઈ સંયોગાશ્રિત મને દુઃખ નથી, મને દુઃખ બીજી રીતનું છે. તે દરેક વાતનું નથી, કફનું નથી, કે પિત્તનું પણ નથી, એટલે કોઈ રોગનું પણ દુઃખ નથી, તે શરીરનું નથી, વચનનું નથી, કે મનનું પણ નથી, એટલે માનસિક પણ ટેન્શન નથી, અને ગમે તો બધાનું છે. કારણ કે ઉપાધિ બધી કરું છું માટે, એટલે આ મીઠાત્મા વર્ષ હશે, 23-22 વર્ષ છે, અને ન ગણો તો એકનું નથી. પરંતુ મારી વિજ્ઞાનતા તે નહીં ગણવા માટે છે, કે મારી માટે કલ્પના નહીં કરતા.
આ દુઃખ કયું દુઃખ છે?
આ દુઃખ એમને અંતર સમાધાન નથી, એનું છે સ્વરૂપની પ્રાપ્તિ અપ્રાપ્તિનું દુઃખ છે, અથવા આત્મિક સુખ પ્રગટ નથી એનો દુઃખ છે, બીજું કોઈ દુઃખ નથી. એટલે જેને દર્શન કરી શકીએ અને જેને અજ્ઞાન કરી શકીએ, જે મોક્ષની ભૂમિકામાં સમીર દર્શન થયા પહેલા આવે છે, અચિત
નિર્દેશ.
મહારંભ મહાપરિગ્રહ ક્રોધ માન માયા લોભ કે એવું તો એવું તો હું જગતમાં કાંઈ જ નથી. એટલે હું કઈ મહારંભમાં પીડ્યો નથી, મહાપરિગ્રહમાં પીડ્યો નથી, કોઈ તીવ્ર ક્રોધ માન માયા લોભ મને વર્તે છે એવું પણ નથી. વિસ્મરણ ધ્યાન કરવાથી પરમાનંદ રહે છે ને એ બધાને હું ભૂલી જઉં ત્યારે મને ઘણી શાંતિ રહે છે. તેને ઉપરના કારણોથી જોવા પડે છે એ મહાખેદ છે. અંતરંગચર્યા પણ કોઈ સ્થળે પૂરી શકાતી નથી એવા પાત્રોને મને દુર્લભતા થઈ પડી છે એ જ મહાદુખતા કહો. એટલે સત્સંગનો અભાવ છે એ પણ આમાં લીધું છે. એક તો મારી જે અંતરંગચર્યા છે એને કહેવાનું કોઈ મને સ્થાન નથી. અને દુઃખ તો મને જે ખરેખર છે એ આ પોતાના સ્વરૂપની અપ્રાપ્તિ છે એનો દુઃખ છે. માસી ત્રાસી માં બધે પોતાના દર્શન પરિશ્રમ વિષય લીધો છે. એટલે આગળ પણ એમને દીધી છે એવા ઘણી લંબાની છે દર્શન પરિશ્રમ. દુરંત ને સાર વર્જિત આ અનાદિ સંસારમાં ગુણ સહિત મનુષ્ય પણ જીવને દુષ્પ્રાપ્તિ અથવા કેવી શૈલી છે વાત. પોતાને સંબોધન લખે છે ને તમે કેમ મૂંઝાવ છો, એ ચિદાનંદ તમે કેમ મૂંઝાવ છો, તમને શેની મૂંઝવણ છે, પોતાને પોતાને લખું છું તમે ક્યાં જાણો છો. ખાલી જગ્યા રાખે છે પોતાને સંબોધન કર્યું છે. તમે શંકારુ જુમાનમાં વારંવાર હોવો છો તેનો અર્થ શું, નિસંદેહ થઈને રહો અને એ જ તમારો સ્વભાવ છે. એ અંતરાત્મા તમે કહ્યું જે વાક્ય તે યથાર્થ છે. નિસંદેહપણે સ્થિતિ એ સ્વભાવ છે. તથાપિ સંદેહના આવરણમાં કેવળ ક્ષય જ્યાં સુધી કરી શકાયો ન હોય ત્યાં સુધી તે સ્વભાવ ચલાયમાન અથવા અપ્રાપ્ત રહે અને તે કારણથી અમને પણ વર્તમાનમાં દશા છે. સંદેહવાળી હે શ્રી, તમને જે કાંઈ સંદેહ વર્તતા હોય તે સંદેહ સ્વવિચારથી અથવા સત્સમાગમથી ક્ષય કરો. પોતે પોતે પાછા પોતાને આજ્ઞા કરે છે. કહે છે કે હે અંતરાત્મા, વર્તમાન આત્મદશા જોતા જો પરમ સત્સમાગમ પ્રાપ્ત થયો હોય અને તેમના આશ્રય એટલે જ્ઞાનીના આશ્રય, પરમ સત્સમાગમ એટલે જ્ઞાનીનો સમાગમ, પ્રતિપ્રતિબિંબ પામી હોય તો તે સંદેહની નિવૃત્તિનો હેતુ થવો સંભવ છે. બાકી બીજો કોઈ ઉપાય દેખાતો નથી અને પરમ સત્સમાગમ અથવા સત્સમાગમ પણ પ્રાપ્ત થવામાં આ કઠણ છે. એ શ્રી તમે કહો છો તેમ સત્સમાગમનું દુર્લભપણ છે તેમાં સંશય નથી, પણ તે દુર્લભપણ જો સુલભ ન થાય તેમ વિશેષ અનાગત કાળમાં પણ તમને દેખાતું હોય તો તમે શિથિલતાનો ત્યાગ કરી સ્વવિચારનું દ્રઢ અવલંબન ગ્રહણ કરો અને પરમ પુરુષની આજ્ઞામાં ભક્તિ રાખી સામાન્ય સત્સમાગમમાં પણ કાળ વ્યતીત કરો. એ અંતરાત્મા તે સામાન્ય સત્સમાગમી અમને પૂછીને સંદેહની નિવૃત્તિ કરવા ઈચ્છે છે અને અમારી આજ્ઞા એ પ્રવૃત્તિ કલ્યાણરૂપ છે એમ જાણી વશવર્તીપણે વર્ત્યા કરે છે, જેથી અમને તેમના સમાગમમાં તો નિજ વિચાર કરવામાં પણ તેમની સંભાળ લેવામાં પડવું પડે અને પ્રતિબંધથી સ્વવિચાર દશા બહુ આગળ ન વધે એટલે સંદેહ તો તેમ જ રહે. એવું સંદેહ સહિત પણ હોય ત્યાં સુધી બીજા જીવોના એટલે સામાન્ય સત્સમાગમ આદિમાં પણ આવું ન ઘટે તો પછી મારે શું કરવું તે સૂચતું નથી. છેલ્લે છેલ્લે અમને એની આગળ પણ અમને દર્શન કરી શજ્યો છે. એ સ્વર્ગાત્મરૂપી 161 માં છે. તમે ક્યાં ક્યાં અને કેવી રીતે મૂંઝાયા છો તે કહો. આવી વિભ્રમને દિગ્નિર્દેશા છે શું કહું, તમને શું ઉત્તર આપું. મોટી મૂંઝાઈ ગઈ છે, ગતિ ચાલતી નથી, ખેદ ખેદ અને કષ્ટ કષ્ટ આત્મામાં થઈ રહ્યો છે. આ વિકલ્પ દુઃખ ક્યાંય દ્રષ્ટિ ઠરતી નથી ને નિરાધાર આશ્રય થઈ ગયા છે. ઊંચા નીચા પરિણામ પ્રવહ્યા કરે છે અથવા અવળા વિચાર લોકાધિક સ્વરૂપમાં આવ્યા કરે છે કેવા ભ્રાંતિ અને મૂળતા રહ્યા કરે છે. કાંઈ દ્રષ્ટિ પહોંચતી નથી, ભ્રાંતિ પડી ગઈ છે કે હવે મારામાં કંઈ વિશેષ ગુણ દેખાતા નથી. હું હવે બીજા મુમુક્ષુઓને પણ સાચા સ્નેહ પ્રિય નથી, ખરા ભાવથી મને ઈચ્છતા નથી અથવા કોઈ કંઈક ખેંચાતા ભાવથી અને મધ્યમ સ્નેહ.